એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે મને લાગે છે કે આઘાત એટલે કે ટ્રોમા અને માનસિક સ્વાસ્થ્ય અંગેની આપણી સમજને મૂળભૂત રીતે બદલી નાખી છે.
હા, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. આ પુસ્તક ખરેખર એક સીમાચિહ્ન રૂપ ગણાય. ધ બોડી કીપ્સ ધ સ્કોર, બ્રેઇન માઇન્ડ એન્ડ બોડી ઇન ધ હિલિંગ ઓફ ટ્રોમા,
જેના લેખક છે ડોક્ટર બેસિલ વોન્ડર કોલ્ક. આપણે કદાચ એને ગુજરાતીમાં આઘાતની અસર અને સાજા થવાના માર્ગો કહી શકીએ.
હા, અથવા કદાચ વધુ સરળ રીતે કહીએ તો, જેમ એનું શીર્ષક જ સૂચવે છે, શરીર કઈ રીતે દર્દનો હિસાબ રાખે છે એમ પણ સમજી શકાય.
અને આ વિશે મને લાગે છે કે આજના સમયમાં કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે. તમે જુઓ, તણાવ, ચિંતા, ભૂતકાળના કોઈ અનુભવો, આ બધું આપણા જીવનનો ક્યાંક ને ક્યાંક હિસ્સો બની ગયો છે.
બરાબર.
અને આ પુસ્તક એ સમજવામાં મદદ કરે છે કે આ અનુભવો ખાલી આપણા મન પર જ નહીં, પણ આપણા શરીર પર કેવી રીતે આ મૂંડી છાપ છોડી જાય છે.
એકદમ. તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેની જે પેલી એક દિવાલ આપણે જાણે ઊભી કરી દીધી છે ને, એને તોડવાનું કામ કરે છે.
હા,
એ સમજાવે છે કે આઘાત ફક્ત એક ખરાબ યાદ નથી, સમજો, પણ આપણા શરીરમાં, આપણા મગજમાં થયેલો એક એક વાસ્તવિક ફેરફાર છે. અને આ સમજણ એ આપણને પોતાની અને બીજાની જે પ્રતિક્રિયાઓ હોય છે ને, એના પ્રત્યે વધુ સહાનુભૂતિ કેળવવામાં મદદ કરી શકે છે.
બહુ સાચી વાત. તો ચલો, આપ આટલા મહત્વપૂર્ણ પુસ્તક પાછળ જે વિચારક છે એમને થોડા જાણીએ. ડોક્ટર બેસિલ વોન્ડર કોલ્ક કોણ છે અને એમની વાત શા માટે આટલી વજનદાર ગણાય છે?
જુઓ, ડોક્ટર વોન્ડર કોલ્ક એક ડચ અમેરિકન મનોચિકિત્સક છે, સંશોધક છે અને શિક્ષક પણ છે. અને એમને આઘાતજનક તણાવ એટલે કે ટ્રોમેટિક સ્ટ્રેસના ક્ષેત્રમાં દુનિયાના જે અગ્રણી નિષ્ણાતો છે એમાંના એક ગણવામાં આવે છે.
અચ્છા.
એમની પાસે, તમે વિચાર કરો, 4 દાયકાથી પણ વધુનો ક્લિનિકલ અને સંશોધનનો બહોળો અનુભવ છે.
4 દાયકા વો, એટલે કે એમણે માનવ મન અને શરીર પર આઘાતની જે અસરો થાય છે એનો ખૂબ ખૂબ લાંબા સમય સુધી અભ્યાસ કર્યો છે.
હા, અને આ કંઈ ખાલી પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન નથી, એમણે જાતે સીધું જ કામ કર્યું છે. વિયેતનામ યુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકોથી લઈને બાળપણમાં જે અત્યાચારનો ભોગ બન્યા હોય એવા અસંખ્ય લોકો સાથે.
ઓકે.
તેઓ મેસેચ્યુસેટ્સમાં ટ્રોમા સેન્ટરના સ્થાપક પણ છે, બોસ્ટન યુનિવર્સિટીમાં મનોચિકિત્સાના પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે, અને જે કોમ્પ્લેક્સ ટ્રોમા માટેનું રાષ્ટ્રીય નેટવર્ક છે એના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
બાપરે. એટલે કે એમનો જે દૃષ્ટિકોણ છે એ ખાલી સિદ્ધાંતો પર આધારિત નથી, પણ વાસ્તવિક જીવનના અનુભવો અને પાછા નક્કર વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત છે.
બરાબર. એમની વિશિષ્ટતા જ એ છે કે તેઓ કઠોર વૈજ્ઞાનિક સંશોધન, જેમ કે મગજના ઇમેજિંગ સ્કેન વગેરેના અભ્યાસ, અને પોતાનો જે ઊંડો ક્લિનિકલ અનુભવ છે, એ બંનેને એક સાથે લાવે છે. અને એટલું જ નહીં, તેઓ ખાલી પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ સુધી જ સીમિત નથી રહેતા. એમને નવી નવી પદ્ધતિઓ શોધવામાં પણ રસ છે, જેમ કે યોગ, નાટક, ન્યુરોફીડબેક. હા, અને PTSD, જે આજે આપણે એક નિદાન તરીકે જાણીએ છીએ, એને માન્યતા આપવામાં પણ એમની ભૂમિકા બહુ મુખ્ય રહી છે. એટલે આ પુસ્તક છે ને, એ એમના આખા જીવનના કાર્યનો નિચોડ છે એમ કહી શકાય.
ખરેખર પ્રભાવશાળી. તો આટલી મહેનત પછી લખાયેલા પુસ્તકનો મૂળભૂત તર્ક શું છે? એનો કેન્દ્રીય વિચાર શું છે? શું કહેવા માંગે છે લેખક?
જુઓ, પુસ્તકનો સૌથી ક્રાંતિકારી કહી શકાય એવો વિચાર એ છે કે આઘાત એ ખાલી મનમાં સચવાયેલી કોઈ યાદ નથી. એ આપણા શરીરમાં, આપણા મગજમાં, આપણી નર્વસ સિસ્ટમ પર અંકિત થયેલો એક ઊંડો શારીરિક અને ન્યુરોલોજિકલ અનુભવ છે.
ઓકે.
એ આપણું મગજ દુનિયાને કઈ રીતે જુએ છે, આપણે લાગણીઓ કઈ રીતે અનુભવીએ છીએ, આપણું શરીર સંવેદનાઓનું સંચાલન કઈ રીતે કરે છે, એ આખી પદ્ધતિને જ બદલી નાખે છે.
એટલે આપણે જેમ વિચારીએ કે આ તો મનની વાત છે, એ ખરેખર શરીરની વાત પણ છે. જાણે કે શરીર બધું હિસાબ રાખતું હોય એવું.
તમે બરાબર પકડ્યું. એ જ, ધ બોડી કીપ્સ ધ સ્કોર. શરીર હિસાબ રાખે છે, અને આ જ કારણ છે કે પુસ્તકની મુખ્ય દલીલ એ છે કે ખાલી વાતો કરવાથી, એટલે કે ટોક થેરાપીથી આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકાતું નથી.
કેમ? કેમ એવું?
કારણ કે આઘાતની જે જડ છે, જે મૂળ છે, એ શરીર અને મગજના એવા ભાગોમાં પડેલું છે જ્યાં શબ્દો પહોંચી શકતા નથી, બિન મૌખિક ભાગોમાં.
તો પછી ઉપાય શું? જો ખાલી વાત કરવાથી પૂરું ન થતું હોય તો પછી રસ્તો શું?
અહીંયા જ લેખક બોટમ અપ અભિગમોની વાત કરે છે, એટલે કે શરીર કેન્દ્રિત અભિગમ, એવી પદ્ધતિઓ જે સીધી રીતે શરીર અને મગજના જે ભાવનાત્મક બિનમૌખિક ભાગો છે ને, જ્યાં પહેલી આઘાતની છાપ સંગ્રહાયેલી છે, એની સાથે કામ કરે.
અચ્છા.
પુસ્તક સમજાવે છે કે શા માટે ઘણા લોકો વર્ષો સુધી થેરાપી લેતા હોય છતાં પણ એ પીડા અને લક્ષણોમાંથી મુક્ત નથી થઈ શકતા.
હા, એવું બને છે.
કારણ કે તેઓ મોટે ભાગે ખાલી ઉપરથી જ કામ કરી રહ્યા હોય છે, એટલે કે મગજના તાર્કિક ભાગથી. પણ જે નીચે છે, એટલે કે શરીર અને ભાવનાત્મક મગજ, ત્યાં સુધી પહોંચતા જ નથી.
એટલે આ પુસ્તક એક રીતે મન અને શરીરને ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે, જે પરંપરાગત રીતે આપણે અલગ માનતા આવ્યા છીએ.
બરાબર.
અને આઘાતની સારવાર માટે એક આમ સંકલિત માળખું પૂરું પાડે છે.
ચોક્કસ. અને એટલે જ આ પુસ્તક ખાલી આઘાત પીડિતો માટે જ નથી, પણ ચિકિત્સકો, શિક્ષકો, માતા પિતા અને કોઈ પણ વ્યક્તિ જે સમજવા માગે છે કે જીવનના મુશ્કેલ અનુભવો આપણને કઈ રીતે આકાર આપે છે, એ બધા માટે છે.
ખૂબ સરસ. ચાલો હવે પુસ્તકના માળખામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. આપણે વાત કરી કે એ 5 ભાગમાં વહેંચાયેલું છે, તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, આઘાતની પુનઃશોધ. આ ભાગમાં શું છે મુખ્યત્વે?
આ ભાગ છે ને, એ એક રીતે ઇતિહાસ અને વિજ્ઞાનનો પાયો નાખે છે. એ બતાવે છે કે કેવી રીતે આપણો સમાજ હંમેશા આઘાતની જે વાસ્તવિકતા છે એને સ્વીકારવામાં થોડો ખચકાયો છે. ભૂતકાળમાં જુઓ, યુદ્ધમાંથી પાછા ફરેના સૈનિકોના જે લક્ષણો હતા એને શેલ શોક જેવું નામ આપી દીધું. સ્ત્રીઓના અનુભવોને હિસ્ટીરિયા કહીને જાણે ઉડાવી દેવાતા હતા.
હા, સાંભળ્યું છે.
કારણ કે સત્ય સ્વીકારવું એ અસ્વસ્થ કરનારું હોય છે ઘણીવાર.
અને લેખક પોતાના શરૂઆતના જે અનુભવો છે એ પણ આ ભાગમાં વહેંચે છે, જેમ કે પેલા વિયેતનામ સૈનિકો સાથેનું એમનું કામ.
હા, ડોક્ટર વાન્ડર કોલ્ક વર્ણવે છે કે કેવી રીતે એમણે જોયું કે સૈનિકોને જે ફ્લેશબેક આવતા હતા એ ખાલી યાદો નહોતી, એ તો જાણે એ ભયાનક ક્ષણને વર્તમાનમાં ફરીથી જીવી રહ્યા હોય. એમના શરીર પણ એ જ રીતે પ્રતિક્રિયા આપતા હતા જેવી એ ઘટના વખતે આપી હતી.
ઓહ.
ત્યારે એમને સમજાયું કે આઘાત મગજ અને શરીરમાં કેવી રીતે આમ ફસાઈ જાય છે, અટવાઈ જાય છે.
અને આ ભાગમાં પેલા મગજના વિજ્ઞાનની પણ શરૂઆત થાય છે, બરાબર? પેલું ટ્રિયોન બ્રેઇનનો ઉલ્લેખ છે.
બરાબર. લેખક પોલ મેકલિનના ટ્રિયોન બ્રેઇન મોડેલનો ઉપયોગ કરે છે સમજાવવા માટે કે આપણું મગજ જાણે 3 સ્તરોમાં વિકસિત થયું છે.
કયા 3?
સૌથી જૂનું સરીસૃપ મગજ, જે ખાલી જીવિત રહેવા માટે છે. એની ઉપર છે સસ્તન પ્રાણી મગજ, જે લાગણીઓ અને જોડાણ માટે જવાબદાર છે. અને સૌથી નવું, સૌથી ઉપર, એ માનવ મગજ, એટલે કે નિયોકોર્ટેક્સ, જે તર્ક, ભાષા, આયોજન આ બધા માટે છે. હવે જ્યારે આઘાત લાગે છે ત્યારે જાણે ઉપરનું જે તાર્કિક મગજ છે ને એ બંધ થઈ જાય છે, અને નીચેનું પેલું પ્રાથમિક જીવિત રહેવા માટેનું મગજ એ કંટ્રોલ લઈ લે છે.
અચ્છા.
અને આ જ આપણને પેલી ફાઇટ, ફ્લાઇટ અથવા ફ્રીઝ, એટલે કે લડો, ભાગો અથવા થીજી જાઓ એવી પ્રતિક્રિયા તરફ દોરી જાય છે.
આ સમજવું બહુ રસપ્રદ છે કે કેવી રીતે આપણું પેલું વિચારવાવાળું મગજ ભયના સમયે આપણો સાથ છોડી દે છે. સારું, આ આપણને ભાગ 2 પર લાવે છે, આઘાત સમયે તમારું મગજ. અહીં મગજ પર થતી અસરોની વધુ વિગતો હશે, ખરો?
હા, આ ભાગ ન્યુરોબાયોલોજીમાં થોડો વધુ ઊંડો ઉતરે છે. લેખક મુખ્યત્વે 3 ખેલાડીઓની વાત કરે છે મગજમાં. પહેલું છે એમિગડાલા.
એમિગડાલા?
હા, એ જાણે આપણા મગજનું સ્મોક ડિટેક્ટર છે, એલાર્મ સિસ્ટમ. હવે આઘાત પછી શું થાય, આ એલાર્મ સિસ્ટમ વધુ પડતી સંવેદનશીલ બની જાય છે, ઓવર એક્ટિવ.
એટલે
એ નાનામાં નાના સંકેતને પણ મોટો ખતરો માની લે છે અને વારંવાર ખોટા એલાર્મ વગાડ્યા કરે છે.
ઓહ, એટલે જ કદાચ આપણે જોઈએ છીએ કે આઘાતમાંથી પસાર થયેલી વ્યક્તિ આમ નાની અમથી વાતમાં પણ ભડકી ઉઠે છે અથવા એકદમ ડરી જાય છે. એ આ અતિ સક્રિય સ્મોક ડિટેક્ટરને કારણે
ઘણું કરીને એવું જ હોય છે. બીજો મહત્વનો ભાગ છે હિપ્પોકેમ્પસ.
હિપ્પોકેમ્પસ,
હા. આ ભાગનું કામ શું છે? યાદોને સમય અને સંદર્ભમાં ગોઠવવાનું. જાણે લાઇબ્રેરિયન હોય ને એવું કામ કરે. પણ જ્યારે તીવ્ર તણાવ હોય ત્યારે જે સ્ટ્રેસ હોર્મોન્સ નીકળે એ આ ભાગને નુકસાન પહોંચાડી શકે છે. અને પરિણામે શું થાય?
શું થાય?
પહેલી આઘાતજનક યાદો એ ભૂતકાળની ઘટના તરીકે બરાબર સંગ્રહિત જ ન થાય. એને બદલે એ વર્તમાનની જેમ જ અનુભવાય, સમય અને સંદર્ભ વગરની, આમ તરતી રહે.
બાપરે. અને ત્રીજો મુખ્ય ભાગ કયો કયો તમે?
મીડિયલ પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, MPFC. આને આપણે મગજનો વોચ ટાવર કહી શકીએ, કંટ્રોલ ટાવર જેવો.
વોચ ટાવર?
હા. એ આપણને વર્તમાન ક્ષણમાં હાજર રહેવામાં, આપણી લાગણીઓને સમજવામાં અને એને નિયંત્રિત કરવામાં અને ભવિષ્યનું આયોજન કરવામાં મદદ કરે છે.
ઓકે.
પણ આઘાત સમયે આ વોચ ટાવર જાણે ઓફલાઈન જતો રહે છે. પહેલું એમિગડલાનું એલાર્મ વાગતું જ રહે છે અને આ MPFC એને શાંત પાડી શકતું નથી.
એટલે જ વ્યક્તિ લાગણીઓથી એટલી બધી ભરાઈ જાય છે અને સ્પષ્ટ રીતે વિચારી નથી શકતી.
બરાબર. અને આમાં જ પહેલું ડિસોસિએશન એટલે કે વિચ્છેદ, મનનું શરીરથી વાસ્તવિકતાથી જાણે અલગ થઈ જવું, એ પણ એક બચાવ પ્રતિક્રિયા તરીકે વિકસી શકે છે.
આપણે જોયું કે આઘાત પુખ્ત વયના મગજને કેવી રીતે અસર કરે છે, પણ જ્યારે આ જ અનુભવો બાળપણમાં થાય અને એ પણ ખાસ કરીને પોતાના જ ઘરમાં પોતાના જ લોકો દ્વારા, ત્યારે તો એની અસર અનેક ગણી વધી જતી હશે, ખરું ને?
ચોક્કસ.
આ જ વાત ભાગ 3 બાળકોનું મનમાં છે, બરાબર?
હા. અને લેખક આને ડેવલપમેન્ટલ ટ્રોમા એટલે કે વિકાસાત્મક આઘાત કહે છે. અને એ કદાચ સૌથી વધુ નુકસાનકારક છે.
કેમ?
કારણ કે એ બાળકના જે વિકાસશીલ મગજ અને વ્યક્તિત્વ છે ને, એના પાયાને જ હચમચાવી નાખે છે. અહીં અટેચમેન્ટ થિયરી એટલે કે જોડાણનો સિદ્ધાંત બહુ મહત્વનો બને છે.
પેલું સુરક્ષિત જોડાણનું મહત્વ, જે બાળકના ભાવનાત્મક વિકાસ માટે એકદમ જરૂરી છે.
એકદમ. બાળકને પોતાની જાતને અને દુનિયાને સમજવા માટે અને સૌથી અગત્યનું સલામતી અનુભવવા માટે એના મુખ્ય સંભાળ રાખનાર સાથે, જે સામાન્ય રીતે માતા પિતા હોય, એમની સાથે એક સુરક્ષિત અને ભરોસાપાત્ર જોડાણની જરૂર હોય છે.
પણ વિચારો, જ્યારે એ જ સંભાળ રાખનાર વ્યક્તિ દુર્વ્યવહારનો, ઉપેક્ષાનો કે ભયનો સ્ત્રોત બની જાય, ત્યારે બાળક માટે કોઈ સુરક્ષિત સ્થાન જ ન રહે.
હા. જે વ્યક્તિ રક્ષણ આપવાની છે એ જ ડરાવી રહી છે. આ સ્થિતિ એ ડિસઓર્ગેનાઇઝ્ડ અટેચમેન્ટ એટલે કે અવ્યવસ્થિત જોડાણ તરફ દોરી જાય છે.
આ તો બાળક માટે ખરેખર ખૂબ જ મૂંઝવણભરી અને ભયાવહ પરિસ્થિતિ કહેવાય. એની લંબા ગાળે શું અસર થતી હશે?
એનાથી બાળકમાં ઊંડો આંતરિક સંઘર્ષ પેદા થાય છે. પોતાની જાત માટે ધિક્કારની ભાવના આવે, સંબંધો બાંધવામાં, વિશ્વાસ મૂકવામાં તકલીફ પડે, લાગણીઓને નિયંત્રિત કરવામાં ભારે મુશ્કેલી અનુભવાય. આવી ઘણી સમસ્યાઓ સર્જાય છે. લેખક તો ત્યાં સુધી સૂચવે છે કે આવી સ્થિતિનું વર્ણન કરવા માટે કદાચ PTSD જેવી પરિભાષા પૂરતી નથી. એના માટે ડેવલપમેન્ટલ ટ્રોમા ડિસઓર્ડર જેવી કોઈક અલગ પરિભાષાની જરૂર છે.
ખૂબ ગંભીર વાત છે આ. હવે આપણે ભાગ 4 પર આવીએ, આઘાતની છાપ. આ ભાગ પહેલી આઘાતજનક યાદો કેવી રીતે સંગ્રહાય છે એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર?
હા. અને અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે જે સમજવા જેવો છે, કે આઘાતજનક યાદો એ આપણી સામાન્ય યાદો જેવી નથી હોતી.
કઈ રીતે અલગ હોય છે?
જુઓ, સામાન્ય યાદો મોટે ભાગે એક વાર્તા જેવી હોય. એમાં શરૂઆત હોય, મધ્ય હોય, અંત હોય, બધું સુસંગત લાગે. પણ આઘાતજનક યાદો છે ને, એ ખંડિત હોય છે.
તૂટેલી.
તૂટેલી
એટલે?
એટલે કે એ તૂટક છબીઓ, અવાજો, ગંધ, શારીરિક સંવેદનાઓ અને એકદમ તીવ્ર લાગણીઓના ટુકડાઓ જેવી હોય છે. એ મગજના તાર્કિક ભાગમાં નહીં પણ ભાવનાત્મક અને સંવેદનાત્મક ભાગોમાં જાણે છપાઈ જાય છે.
ઓહ, એટલે જ કદાચ એને શબ્દોમાં વર્ણવવું કે એક સળંગ વાર્તા તરીકે કહેવું આટલું મુશ્કેલ બનતું હોય છે.
બરાબર પકડ્યું તમે. લેખક આ સ્થિતિને સ્પીચલેસ ટેરર કહે છે, એટલે કે વાચાહીન ભય. જ્યારે ભય એટલો તીવ્ર હોય કે શબ્દો જ ન મળે. અને મગજના સ્કેન પણ એ બતાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આઘાતજનક ફ્લેશબેક અનુભવે છે ત્યારે મગજનો જે ભાષા કેન્દ્ર છે, બ્રોકાનો વિસ્તાર, બ્રોકાઇઝ એરિયા, એ નિષ્ક્રિય થઈ જાય છે, બંધ પડી જાય છે જાણે.
અચ્છા,
આ સમજાવે છે કે શા માટે પેલી ફક્ત એના વિશે વાત કરોવાળી સલાહ ઘણીવાર કામ નથી કરતી. કારણ કે વ્યક્તિ પાસે તે અનુભવને શબ્દોમાં મૂકવાની ક્ષમતા જ તે ક્ષણે હોતી નથી.
હા, તો ફરીથી પુસ્તકના મૂળ વિચાર પર જ આવી ગયા આપણે, કે શરીર તે અનુભવને પોતાની રીતે યાદ રાખે છે શબ્દો વગર.
હા, શરીર તે છાપને ક્યાંક ને ક્યાંક સાચવી રાખે છે. સ્નાયુઓના તણાવમાં, શ્વાસ લેવાની પદ્ધતિમાં ફેરફાર રૂપે, હૃદયના ધબકારામાં, પાચનતંત્રની સમસ્યાઓમાં, કે પછી કારણ વગરના જે શારીરિક દુખાવા થાય છે એમાં.
સાંભળીને જ આમ થોડું ભારે લાગે છે, નિરાશા જેવું પણ થાય કે શું આમાંથી ક્યારે બહાર નીકળી શકાય. પણ પુસ્તકનો પાંચમો અને અંતિમ ભાગ આશા આપે છે, પુનઃપ્રાપ્તિના માર્ગો.
ચોક્કસપણે, અને આ ભાગ ખૂબ જ મહત્વનો છે કારણ કે તે આશા અને ઉપચાર પર કેન્દ્રિત છે. લેખક એકદમ સ્પષ્ટપણે કહે છે કે સાજા થવું શક્ય છે,
હાશ,
પણ એના માટે એક સંકલિત અભિગમની જરૂર છે જેમાં ટોપ ડાઉન એટલે કે જ્ઞાનાત્મક વિચારના સ્તરે કામ કરવું અને બોટમ અપ એટલે કે શરીર આધારિત સંવેદનાત્મક સ્તરે કામ કરવું, આ બંનેનો સમાવેશ થવો જોઈએ.
તો શરૂઆત ક્યાંથી કરવી? આ પુનઃપ્રાપ્તિનો પાયો શું છે? સૌથી પહેલું પગલું શું?
સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે સલામતી સ્થાપિત કરવી, શારીરિક અને ભાવનાત્મક રીતે. વ્યક્તિને પોતાના શરીરમાં ફરીથી સુરક્ષિત અનુભવ કરાવવો, આ બહુ અગત્યનું છે.
એ કેવી રીતે કરવું?
એના માટે શ્વાસ લેવાની કસરતો, માઇન્ડફુલનેસ જેવી તકનીકો, એ બહુ મદદ કરી શકે છે. કારણ કે આપણી નર્વસ સિસ્ટમને શાંત પાડવાનું શીખવે છે.
અને પેલી પરંપરાગત ટોક થેરાપી, એની શું ભૂમિકા છે આમાં? એ બિલકુલ નકામી છે?
ના ના, એવું નથી. એની પણ ભૂમિકા છે, ખાસ કરીને જે અનુભવ થયો એને સમજવા માટે, એને અર્થ આપવા માટે. પણ લેખક ચેતવણી આપે છે કે જો એ થેરાપી શરીરના સ્તરે કામ ન કરે તો એ અધૂરી રહી શકે છે. તેઓ ઇન્ટરનલ ફેમિલી સિસ્ટમ્સ, IFS જેવી કેટલીક પદ્ધતિઓનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિને પોતાના અંદરના જે અલગ અલગ ભાગો છે ને, જેમ કે ગુસ્સો, ભય, શરમ, એમને સમજવામાં અને એમની સાથે કરુણાપૂર્વક કામ કરવામાં મદદ કરે છે.
પુસ્તકમાં EMDR અને યોગ જેવી પદ્ધતિઓનો પણ વિગતવાર ઉલ્લેખ છે. આ EMDR શું છે એ થોડું સમજાવશો?
EMDR એટલે આઈ મૂવમેન્ટ ડીસેન્સિટાઇઝેશન એન્ડ રીપ્રોસેસિંગ. આ એક આમ રસપ્રદ થેરાપી છે. એમાં શું કરે છે કે દ્વિપક્ષીય ઉત્તેજનાનો ઉપયોગ કરે છે.
દ્વિપક્ષીય ઉત્તેજના એટલે
કરતા પેલી આઘાતજનક યાદ પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે. એવું મનાય છે કે આનાથી મગજને પેલી જે સ્થગિત થઈ ગયેલી યાદો છે ને, એને પ્રોસેસ કરવામાં મદદ મળે છે, જેથી એ યાદો એ વર્તમાનનો ભય બની એવાને બદલે ભૂતકાળની એક ઘટના બનીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત થઈ જાય.
આ તો ખરેખર રસપ્રદ લાગે છે. અને યોગ આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં તો યોગનું ખૂબ મહત્વ છે. પુસ્તક એને કઈ રીતે જુએ છે?
લેખક યોગને આઘાતમાંથી સાજા થવા માટે ખૂબ જ શક્તિશાળી સાધન માને છે.
એમ?
હા, યોગ આપણને ઇન્ટરોસેપ્શન શીખવે છે.
ઇન્ટરોસેપ્શન એ શું છે?
ઇન્ટરોસેપ્શન એટલે આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે, જેમ કે હૃદયના ધબકારા, શ્વાસની ગતિ, સ્નાયુઓમાં તણાવ કે હળવાશ, એના પ્રત્યે સજાગ થવાની અને એને સમજવાની ક્ષમતા. આઘાતગ્રસ્ત લોકો ઘણીવાર પોતાના શરીરથી જાણે કપાઈ ગયેલા અનુભવે છે. યોગ દ્વારા વ્યક્તિ ધીમે ધીમે પોતાની શારીરિક સંવેદનાઓથી ડરવાને બદલે એને સહન કરવાનું અને એની સાથે મિત્રતા કેળવવાનું શીખે છે. આ શરીરને ફરીથી ઘર જેવું સલામત અનુભવવામાં મદદ કરે છે.
આ તો બહુ જ મહત્વની વાત કહી. ન્યુરોફીડબેક અને સામુદાયિક પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ છે, ખરું ને?
હા, ન્યુરોફીડબેક એ મગજના તરંગોને નિયંત્રિત કરીને શાંત અને કેન્દ્રિત સ્થિતિમાં આવવાનું શીખવે છે. અને લેખક સમુદાયની શક્તિ પર પણ ખૂબ ભાર મૂકે છે. કળા, સંગીત, નાટક, રમતગમત, આ બધી પ્રવૃત્તિઓ લોકોને એકબીજા સાથે જોડાવવામાં, પોતાની જાતને અભિવ્યક્ત કરવામાં અને પોતાની શક્તિ ફરીથી શોધવામાં મદદ કરે છે.
વાહ, ખૂબ જ વિસ્તૃત અને ઉપયોગી માહિતી મળી આપણને. ચાલો હવે આખા પુસ્તકમાંથી કેટલાક જે મુખ્ય સંદેશાઓ છે એને અલગ તારવીએ અને જોઈએ કે તે આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા ભારતીય પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે લાગુ પડે છે.
ચોક્કસ. પહેલો અને કદાચ મારા મતે સૌથી મહત્વનો સંદેશ, આઘાત ફક્ત માનસિક નથી, તે શારીરિક છે. આપણે ઘણીવાર આપણી શારીરિક તકલીફો, જેમ કે પેટની સમસ્યાઓ, માઇગ્રેન કે શરીરમાં સતત રહેતો દુખાવો, એને ખાલી શારીરિક જ માની લઈએ છીએ.
હા, મોટા ભાગે એમ જ થાય છે.
પણ આ પુસ્તક આપણને વિચારવા પ્રેરે છે કે કદાચ આ લક્ષણો આપણા શરીરમાં સંગ્રહાયેલા તણાવ કે ભૂતકાળના કોઈ વણ ઉકેલાયેલા અનુભવોનું પ્રતિબિંબ હોઈ શકે છે.
વાત તો વિચારવા જેવી છે. બીજો મુખ્ય વિચાર કયો ગણશો?
બીજો મુખ્ય વિચાર, ભૂતકાળ વર્તમાનને નિયંત્રિત કરી શકે છે. ઘણીવાર આપણી જે વર્તમાન પ્રતિક્રિયાઓ હોય છે, અચાનક ગુસ્સો આવી જવો, કારણ વગર ડર લાગવો, સંબંધોમાં વારંવાર મુશ્કેલી પડવી, એનું મૂળ કદાચ ભૂતકાળના વણ ઉકેલાયેલા અનુભવોમાં પડેલું હોય છે. આપણે શા માટે અમુક પરિસ્થિતિઓમાં આટલી તીવ્ર પ્રતિક્રિયા આપીએ છીએ એ સમજવા માટે ક્યારેક ભૂતકાળમાં જોવું જરૂરી બની જાય છે.
સાચી વાત. અને ત્રીજો મુદ્દો?
ત્રીજો મહત્વનો મુદ્દો, જે કદાચ થોડો પડકારજનક પણ છે, માત્ર વાતો કરવાથી કે પોઝિટિવ વિચારવાથી પૂરતું નથી. આપણે ત્યાં ઘણીવાર એમ કહેવાય છે ને કે મન મક્કમ રાખો, બધું ભૂલી જાઓ.
હા, એવું બહુ સાંભળવા આવે.
પણ આ પુસ્તક સમજાવે છે કે ઊંડા ઘા માટે માત્ર જ્ઞાનાત્મક સ્તરે, એટલે કે વિચારના સ્તરે કામ કરવું પૂરતું નથી, શરીરને પણ સાંભળવું પડે છે અને તેની સાથે કામ કરવું પડે છે.
અને એ જ આપણને ચોથા મુદ્દા તરફ લઈ જાય છે, નહીં, કે શરીર કેન્દ્રિત બોટમ અપ ઉપચારની જરૂરિયાત છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ, આ બધી પદ્ધતિઓ જે આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે, તેને આ પુસ્તક વૈજ્ઞાનિક સમર્થન આપે છે. એ સમજાવે છે કે શા માટે આ પદ્ધતિઓ આપણી નર્વસ સિસ્ટમને શાંત કરવામાં અને શરીરમાં ફરીથી સલામતીનો ભાવ જગાડવામાં આટલી મદદરૂપ થાય છે.
બરાબર. અને પાંચમો, જે ખૂબ જ આશા જગાવનારો સંદેશ છે, મગજ બદલાઈ શકે છે, ન્યુરોપ્લાસ્ટિસિટી અને સાજા થવું શક્ય છે.
આ બહુ મોટી વાત છે.
હા, ભલે અનુભવો ગમે તેટલા કઠિન રહ્યા હોય, પણ યોગ્ય મદદ અને યોગ્ય પ્રયાસોથી મગજમાં નવા સ્વસ્થ જોડાણો બની શકે છે અને વ્યક્તિ પીડાદાયક ભૂતકાળના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. અને છેલ્લે આ બધા સાથે જોડાયેલી વાત, સલામતી અને જોડાણ હીલિંગ માટે અનિવાર્ય છે. પરિવારનો, મિત્રોનો, સમુદાયનો સહારો અને સ્વીકૃતિ એ સાજા થવાની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
ખરેખર આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા હૃદયને સ્પર્શી જાય છે, એકદમ યાદ રહી જાય એવા. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારોને જોઈએ જે જાણે અવતરણ તરીકે યાદ રાખી શકાય.
હા, ચોક્કસ. એક ખૂબ જ શક્તિશાળી વિચાર જે મને યાદ આવે છે, આઘાત માત્ર ભૂતકાળની ઘટના નથી, તે મન, મગજ અને શરીર પર તે અનુભવ દ્વારા છોડવામાં આવેલી છાપ છે, જે વર્તમાનમાં ટકી રહેવા માટે માનવ જીવતંત્ર કેવી રીતે સંચાલન કરે છે તેના પર સતત પરિણામો ધરાવે છે.
આ બહુ ઊંડી વાત છે. એ સ્પષ્ટ કરે છે કે આઘાત કોઈ વીતી ગયેલી વાત નથી, પણ એક જીવંત વાસ્તવિકતા છે જે આજે પણ આપણા વર્તનને અસર કરે છે.
બરાબર. બીજો એક વિચાર, જે પુનઃપ્રાપ્તિનું લક્ષ્ય શું હોવું જોઈએ એ સ્પષ્ટ કરે છે. પુનઃપ્રાપ્તિનો પડકાર માત્ર ભૂતકાળનો સામનો કરવાનો નથી, પરંતુ વર્તમાનમાં સંપૂર્ણ રીતે જીવવાનું શીખવાનો છે.
વાહ. એટલે કે ભૂતકાળને ભૂંસી નથી નાખવાનો, પણ એને એવી રીતે સંકલિત કરવાનો છે કે તે આપણા વર્તમાન પર હાવી ન રહે, આપણે વર્તમાનમાં જીવી શકીએ.
એકદમ. અને આ ત્રીજો વિચાર શરીર સાથેના સંબંધ પર ખૂબ ભાર મૂકે છે. જ્યાં સુધી તમે તમારા શરીર સાથે મિત્રતા કરવાનું શીખો નહીં, તમારી પોતાની ત્વચામાં સુરક્ષિત અનુભવો નહીં, ત્યાં સુધી તમે આઘાતમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકતા નથી.
શરીર સાથે મિત્રતા?
હા, આ શરીર જે કદાચ ભયનું ઘર બની ગયું હતું, તેને ફરીથી સલામતીના આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરવાની વાત છે.
આ બધા વિચારો ખરેખર આપણને પોતાની જાત અને બીજાઓ પ્રત્યે વધુ ઊંડી સમજ અને કરુણા કેળવવા માટે પ્રેરે છે. તો આ બધું જ જ્ઞાન મળ્યું એને આપણે વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ, રોજિંદા જીવનમાં?
ઘણી બધી રીતે ઉતારી શકીએ. વ્યક્તિગત સ્તરે વાત કરીએ તો આપણે આપણી પોતાની ચિંતા, ગુસ્સો કે ઉદાસી પાછળના સંભવિત કારણોને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરી શકીએ. પોતાના શરીરના જે સંકેતો છે, જેમ કે ક્યારે પેટમાં ગડબડ થાય છે, ક્યારે ખભા જકડાઈ જાય છે, એના પર થોડું ધ્યાન આપવાનું શરૂ કરી શકીએ.
પોતાની જાતને સાંભળવાનું શરૂ કરવું એમ.
હા, અને યોગ, ધ્યાન કે ખાલી ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ, આમાંથી કંઈક આપણી દિનચર્યામાં સામેલ કરી શકીએ. અને જો જરૂર લાગે તો આઘાત વિશે જાણકારી ધરાવતા ટ્રોમા ઇન્ફોર્મ્ડ કોઈ થેરાપિસ્ટની મદદ લેવામાં બિલકુલ સંકોચ ન રાખીએ.
બરાબર. અને જે લોકો બીજાઓ સાથે કામ કરે છે, જેમ કે ડોક્ટરો, શિક્ષકો, સામાજિક કાર્યકરો કે પછી માતા પિતા, એમના માટે શું ઉપયોગી છે?
એમના માટે ટ્રોમા ઇન્ફોર્મ દૃષ્ટિકોણ અપનાવવો એ ખૂબ જ મહત્વનો છે. એટલે કે કોઈના મુશ્કેલ કે ખરાબ વર્તનને ખાલી એના ચારિત્ર્યની ખામી ગણવાને બદલે એને સંભવિત આઘાતની પ્રતિક્રિયા તરીકે જોવાનો પ્રયાસ કરવો.
હા, આ દૃષ્ટિકોણ બહુ ફરક પાડી શકે.
ચોક્કસ. સલામત, ભરોસાપાત્ર અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ બનાવવું. માતા પિતા માટે બાળકો સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત કરવું અને એમની લાગણીઓને સમજવી અને સ્વીકારવી, એના પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ખૂબ મદદરૂપ થઈ શકે છે.
અને એક સમાજ તરીકે આપણે શું કરી શકીએ?
સમાજ તરીકે આપણે આપણી શિક્ષણ પ્રણાલીમાં, ન્યાય પ્રણાલીમાં, આરોગ્ય સેવાઓમાં, આ બધી જગ્યાએ આઘાતની સમજને વણી લેવાની જરૂર છે. બાળકોની સુરક્ષા પર વધુ ધ્યાન આપવું, વ્યસન જેવી સમસ્યાઓ પાછળના મૂળ કારણોને સમજવાનો પ્રયત્ન કરવો અને સજાને બદલે સારવાર અને કરુણા પર વધુ ભાર મૂકવો.
આ ખરેખર ખૂબ જ ઊંડી અને મહત્વપૂર્ણ ચર્ચા રહી. હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારે પૂછવું છે કે આ પુસ્તકમાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા કદાચ આશ્ચર્યજનક લાગી?
મારા માટે સૌથી મોટી અને કદાચ આશ્ચર્યજનક વાત એ હતી કે શરીર ખરેખર કેટલી હદે સ્કોર રાખે છે. આપણે જેટલું મહત્વ મનને આપીએ છે તેટલું જ કદાચ ક્યારેક એનાથી પણ વધુ શરીરની ભૂમિકા છે આઘાતમાં અને સાજા થવામાં. અને બીજું, પેલો ન્યુરોપ્લાસ્ટિસિટીનો ખ્યાલ કે મગજ બદલાઈ શકે છે, એ સ્થિતિસ્થાપક છે, એ ખૂબ જ ખૂબ જ આશા જગાવે છે. એ કહે છે કે પરિવર્તન અને હીલિંગ ખરેખર શક્ય છે, ગમે તેટલા મુશ્કેલ અનુભવો કેમ ન થયા હોય.
અને મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે એ છે કે આ શરીર કેન્દ્રિત અભિગમો, જેમ કે યોગ અને શ્વાસ લેવાની કસરતો, જેને આપણે કદાચ ક્યારેક માત્ર આધ્યાત્મિક કે પછી ખાલી શારીરિક કસરત ગણતા હોઈએ, તે માનસિક અને ભાવનાત્મક ઘા રૂઝાવવામાં વૈજ્ઞાનિક રીતે પણ કેટલા શક્તિશાળી છે.
સાચી વાત છે.
અને બીજું, ફરી એકવાર પેલી સલામતી અને માનવીય જોડાણનું મહત્વ એ ખરેખર હિલિંગનો પાયો છે, જે આપણે આજના ભાગદોડવાળા જીવનમાં ક્યારેક ભૂલી જઈએ છીએ.
સારાંશમાં કહીએ તો આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે સાજા થવા માટે મન, મગજ અને શરીર આ ત્રણેયનું સંકલન જરૂરી છે. ત્રણેય સાથે મળીને કામ કરે એ જરૂરી છે. અને આ સફર ભલે ક્યારેક લાંબી અને મુશ્કેલ લાગે પણ તે શક્ય છે.
પોતાની અને બીજાની પીડાને વધુ કરુણા અને સમજણથી જોવાની એક નવી દ્રષ્ટિ આપે છે. આપણે સૌ આપણા આંતરિક અનુભવો પ્રત્યે વધુ જાગૃત બનીએ અને આપણી અંદર શું ચાલી રહ્યું છે તેની સાથે મિત્રતા કેળવીએ. એ જ કદાચ પરિવર્તનની સાચી શરૂઆત છે.
બરાબર.
જો કે આ પુસ્તક વ્યક્તિગત ઉપચાર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ એ વિચારવું પણ એટલું જ જરૂરી છે કે આપણે એક સમાજ તરીકે એવી પરિસ્થિતિઓ જ કેવી રીતે ઓછી કરી શકીએ જે આઘાત પેદા કરે છે.
હા, એ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.